આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/ગુજરાતી પર.
SBS, a world of difference. You're with SBS Gujarati on mobile, online and on radio.
આપ છો SBS ગુજરાતી સાથે મોબાઈલ પર, ઓનલાઈન અને રેડિયો પર.
કેમ છો ગુજરાતીઓ, સ્વાગત છે આપનું આજના ગુજરાતી કાર્યક્રમમાં. મિત્રો, આજનો રેડિયો કાર્યક્રમ કુલીન રાષ્ટ્રના વોઈવરુંગ લોકોની સત્તાની ભૂમિ પર આવેલા SBSના સ્ટુડિયોમાંથી રજૂ થઈ રહ્યો છે. આજનો કાર્યક્રમ શરૂ કરતા અગાઉ અમે આ ભૂમિના પરંપરાગત માલિક અને રખેવાળોનો સ્વીકાર કરીએ છીએ અને આપ સૌ ઓસ્ટ્રેલિયાના જે પ્રદેશમાંથી આ કાર્યક્રમ માણી રહ્યા છો તે ધરતીના માલિક એવા એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડના ગત હયાત અને આવનારા વડીલોને પણ SBS ગુજરાતી સ્વીકારે અને સન્માને છે. આજે એટલે કે 7 ઓગસ્ટ અને શુક્રવારના કાર્યક્રમમાં હું સુષેણ દેસાઈ આપનું સ્વાગત કરું છું. મિત્રો, હાલમાં એક જ મુદ્દે બધે ચર્ચા છે અને એ છે વસ્તી ગણતરી એટલે સેન્સસ. ઘરે આ વિગત ઓનલાઈન ભરવા માટેની માહિતીવાળો કાગળ આવ્યો અને કેટલીક માહિતી મેં ભરી દીધી, આપ પાસે પણ આવ્યો હશે. હવે મારે જે વાત કરવી છે એ છે કે આ ફોર્મ ભરતી વખતે વચમાં એક પ્રશ્ન આવ્યો કે તમે કઈ ભાષા બોલો છો. ખબર નહીં કેમ, પણ આ પ્રશ્ન જેવો વાંચ્યો એટલે મને અમારા સુરતના ડૉક્ટર રઈશ મણિયારનો એક શેર યાદ આવ્યો કે મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે. ભૂસાવા ક્યાં દીધો કક્કો, હજી પાર્ટીમાં રાખ્યો છે. મલક કઈ કેટલા ખૂંદ્યા, બધાની ધૂળ ચોંટી પણ હજુ એ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે. હવે આટલું બધું તો લખાય નહીં એટલે ગુજરાતી લખીને સંતોષ માન્યો. અમુકવાર અંગ્રેજીના મહત્વ વચ્ચે લોકો પોતાની માતૃભાષા અંગે થોડા ઉદાસીન થઈ જાય છે. મને તુષાર શુક્લા યાદ આવ્યા જે હંમેશા કહેતા હોય છે કે ડોલર સામે રૂપિયો ગગડે એટલે અંગ્રેજી સામે ગુજરાતીની કિંમત ઓછી નહીં થાય. એટલે દરેક વ્યક્તિએ ભાષામાં પોતાની માતૃભાષા જે હોય એ લખવી જ જોઈએ. એમાં તો ખરેખર ગર્વની લાગણી થવી જોઈએ, ખરું ને? તો તમે ક્યારે ભરવાના છો તમારા સેન્સસનું ફોર્મ? તમારી વિગતો સંપૂર્ણ ઈમાનદારીપૂર્વક ભરજો, કારણ કે ભવિષ્યમાં સરકારી યોજનાઓ અને અન્ય વાતો આ આંકડાને આધારે જ ઘડાશે. દાખલા તરીકે, જો તમે ડૉક્ટર કે વકીલ પાસે જાઓ અને તમે સાચી વિગત ન જણાવો તો ડૉક્ટર કે વકીલ તમને મદદ નહીં કરી શકે. તે જ રીતે જો વસ્તી ગણતરીમાં લોકો ઈમાનદારીપૂર્વક સાચી વિગતો ન આપે તો સરકાર પણ તમને લાગતું વળગતી જે યોજનાઓ છે કે તમને ઉપયોગી થઈ શકે તેવી વાતો છે તેવા નિર્ણયો તમે ન આપેલી માહિતીના અભાવે નહીં લઈ શકે. તો આ વખતે સેન્સસનું ફોર્મ તમે ક્યારે ભરશો જણાવો અમને. અમારો નંબર છે 0439799767. તમે અમને સિડની સમય બપોરે 2-3 દરમિયાન સંદેશ મોકલી શકો છો. તો શરૂઆત કરીએ કાર્યક્રમની ઓસ્ટ્રેલિયાના સમાચારથી. નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો 7 ઓગસ્ટ અને શુક્રવારના સમાચાર SBS ગુજરાતી પર સુષેણ દેસાઈ પાસેથી. આજના મુખ્ય સમાચાર. વાત છે આજે હવામાન સમાચારની. હવામાનના નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે વસંત એટલે કે સ્પ્રિંગ અને ઉનાળો સામાન્ય કરતાં વધુ ગરમ અને સૂકો રહી શકે છે. હાલમાં ક્લાઇમેટ ચેન્જ અને અલનિનોની અસરને લીધે યુરોપ તેમજ અમેરિકાના કેટલાક વિસ્તારોમાં ભારે ગરમી અને જંગલોમાં લાગતી આગ એટલે કે દાવાનળ જેવી ગંભીર પરિસ્થિતિઓ સર્જાઈ છે. ક્લાઇમેટ કાઉન્સિલના જણાવ્યા અનુસાર ઓસ્ટ્રેલિયાની આસપાસના સમુદ્રમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે અને આ ફેરફારને લીધે વરસાદમાં ભારે ઘટાડો થઈ શકે છે. જંગલોમાં આગ લાગવાનું જોખમ વધે છે. આ અંગે ડોક્ટર એન્ડ્રુ વોટકિન્સે પણ જણાવ્યું છે કે આ ત્રણેય પરિબળો એકસાથે મળીને આગામી પરિસ્થિતિને વધુ ભયંકર બનાવી શકે છે. વાત કરીએ ઓસ્ટ્રેલિયાના સ્થાનિક અહેવાલની. દેશમાં હાલમાં બર્ડફ્લૂનો પ્રકોપ સતત વધી રહ્યો છે અને આ જીવલેણ H5N1 વાયરસથી બચવા માટે જંગલી જીવોને રસી આપવી જોઈએ કે નહીં તે અંગેની ચર્ચાઓ શરૂ થઈ છે. દેશમાં આના લીધે અત્યાર સુધીમાં 100થી વધુ પક્ષીઓના મૃત્યુ થયા છે, જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર હવે મરઘા સિવાયના જંગલી પક્ષીઓ પર પણ રસીના ટ્રાયલ કરી રહી છે. ન્યૂઝીલેન્ડે ગયા વર્ષે વિશ્વના આવા પ્રથમ ટ્રાયલ પૂરા કર્યા બાદ કેટલાક દુર્લભ પક્ષીઓને રસી આપવાનું શરૂ કર્યું છે. જોકે ઓસ્ટ્રેલિયામાં આ પ્રકારનો કાર્યક્રમ શરૂ કરવા અંગે તેની સુરક્ષા, અસરકારકતા અને વ્યવહારિકતા અંગે નિષ્ણાતોમાં હજુ પણ સવાલો છે. આરોગ્ય ક્ષેત્રે જે અન્ય મહત્વના સમાચાર સામે આવ્યા છે, ડોક્ટર યુનિયન માંગ કરી રહ્યું છે કે મેડિકલના વિદ્યાર્થીઓને તેમની ફરજિયાત અને વગર પૈસાની એટલે કે અનપેઇડ ટ્રેનિંગ દરમિયાન સરકાર તરફથી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે. સરકારે કોમનવેલ્થ પ્રેક પેમેન્ટ્સ અંતર્ગત અન્ય 10 હેલ્થ કોર્સના વિદ્યાર્થીઓને આ સહાય આપી છે, પરંતુ મેડિકલના વિદ્યાર્થીઓને હજી પણ તેમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. મેડિકલના વિદ્યાર્થીઓએ ટ્રેનિંગ દરમિયાન આશરે 4000 કલાક વગર પગારે કામ કરવું પડે છે, જે અન્ય કોઈપણ હેલ્થ ડિગ્રી કરતાં ખાસું વધારે છે. ડોક્ટર્સ યુનિયનના કાઉન્સિલર અને તાલીમાર્થી ડોક્ટર આઇઝેક વેડે ચિંતા વ્યક્ત કરી છે કે આર્થિક બોજને કારણે એવા વિદ્યાર્થીઓ ડોક્ટર બનવાથી વંચિત રહી જાય છે, જેઓ આ ટ્રેનિંગનો ખર્ચો ઉઠાવી શકતા નથી. બીજી તરફ સિડનીના દક્ષિણ પશ્ચિમમાં આવેલા એસ્કોલ પાર્કના એક ગ્રામીણ ફાર્મ હાઉસમાં કૂતરાના શંકાસ્પદ હુમલાને કારણે 23 વર્ષીય યુવકનું મૃત્યુ થયાની આશંકા છે, જેની પોલીસ તપાસ કરી રહી છે. બુધવારે આ યુવકનો મૃતદેહ ગંભીર ઇજાઓ સાથે મળી આવ્યો. તપાસકર્તાઓનું માનવું છે કે તેના મોત પહેલા કૂતરાઓએ તેના પર હુમલો કર્યો હોઈ શકે, કારણ કે તે જગ્યા પર લગભગ 8 જેટલા કૂતરા રહેતા હોવાનો અહેવાલ છે. બુલેટિનના અંતમાં હવે નજર નાખીએ આંતરરાષ્ટ્રીય સમાચાર પર. તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકાર્યું છે કે તેમની સેના પાસે લશ્કરી દારૂગોળાનો પુરવઠો ખાસ્સો ઓછો છે. પહેલા કરતા તેમણે એવા અહેવાલોને ખોટા ગણાવ્યા હતા કે ઈરાન સાથેની લડાઈ દરમિયાન અમેરિકા હથિયારોની અછતનો સામનો કરી રહ્યું છે. હવે ટ્રમ્પ પ્રશાસન સેનાના આ ખાલી થયેલા ભંડારને ફરીથી ભરવા અબજો ડોલરની ફાળવણી કરી રહ્યું છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર દેશની સંરક્ષણ કંપનીઓ અત્યારે હથિયારોનું ઉત્પાદન વધારી રહી છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં જન્મેલા બાળકોને મળતી આપોઆપ નાગરિકતા અને બર્થ ટુરિઝમ પર રોક લગાવવા માટે 2 નવા આદેશો પર સહી કરી છે. આદેશ હેઠળ અમેરિકામાં જન્મેલા કેટલાક લોકો આપોઆપ નાગરિકતા મેળવવાનો અધિકાર ગુમાવી દેશે. અગાઉ જૂન મહિનામાં જ સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના આ બંધારણીય અધિકારને મર્યાદિત કરવાના પ્રયાસને ફગાવી દીધો હતો. તો આ હતા તારીખ 7 ઓગસ્ટના સમાચાર. આપે સાંભળ્યા SBS ગુજરાતી પર. મિત્રો, ઓસ્ટ્રેલિયામાં દાવાનળથી આપણે સૌ પરિચિત છીએ, પણ આ બધું ભસ્મ કરી દેતી આગ બાદ તેનો ધુમાડો પણ વૈશ્વિક આરોગ્ય માટે જોખમી છે. શું છે આખી વિગતો? ચાલો જાણીએ અંજલિબેનના આ અહેવાલમાં.
મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
ઓસ્ટ્રેલિયામાં આપણને વાઇલ્ડ ફાયર એટલે કે દાવાનળનો અનુભવ અવારનવાર થાય છે અને આપણને તે પસંદ તો નથી જ, પણ સાચું કહીએ તો આપણે તેનાથી ટેવાઈ ગયા છીએ. તે આપણા જીવન અને પર્યાવરણનો જ એક ભાગ બની ગયો છે. પણ ઉત્તરીય ગોળાર્ધની વાત અલગ છે. યુરોપ અને ઉત્તર અમેરિકામાં જે રીતે ભયાનક આગ ફેલાઈ રહી છે, ત્યાંના લોકો માટે તેનો સામનો કરવો ખરેખર મુશ્કેલ બની રહ્યો છે. આગ આગળ વધે ત્યારે રસ્તામાં આવતી તમામ વસ્તુઓ પર તેની મોટી અસર પડે છે. પણ વૈજ્ઞાનિકો હવે એક મહત્વની વાત તરફ આપણું ધ્યાન દોરી રહ્યા છે. તેઓ કહે છે કે માત્ર આગ જ નહીં, પણ તેનો ધુમાડો પણ આપણા સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય છે. વધુ વિગતો મેળવીએ આ અહેવાલમાં. દાવાનળની આપણા સ્વાસ્થ્ય પર કેવી અસર થાય છે તે વિશે જાણકારી મેળવવાની જરૂરિયાત હવે વધી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO દર્શાવે છે કે યુરોપમાં આગથી પ્રભાવિત વિસ્તાર છેલ્લા 4 વર્ષમાં 57% જેટલો વધ્યો છે. અને જો ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો CSIRO એટલે કે કોમનવેલ્થ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના અભ્યાસ મુજબ તાજેતરના દાયકાઓમાં ઓસ્ટ્રેલિયાના જંગલોમાં દર વર્ષે સરેરાશ 48,000 હેક્ટર જેટલા વધારાના વિસ્તારમાં આગની અસર જોવા મળે છે. આપણને 2019-20ની બ્લેક સમરની સિઝન તો યાદ જ હશે. તે સમયે દેશભરમાં અંદાજે 1.9 કરોડ હેક્ટર જેટલો મોટો વિસ્તાર આગથી પ્રભાવિત થયો હતો. આ વિસ્તાર ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સ જેવા દેશોના કુલ વિસ્તાર જેટલો મોટો ગણાય. પણ આગની અસર માત્ર જ્વાળાઓ સુધી સીમિત નથી રહેતી. તેનો ધુમાડો તેનાથી પણ વધુ દૂર સુધી પહોંચે છે. WHO જણાવે છે કે આ ધુમાડો પવન સાથે દૂર દૂર સુધી જઈ શકે છે. તેથી આપણા ઘરના વડીલો, નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને જેમને હૃદય કે શ્વાસની તકલીફ હોય તેમણે પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી બને છે. આ પરિસ્થિતિ માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર કરી શકે છે. યુકેની માન્ચેસ્ટર મેટ્રોપોલિટન યુનિવર્સિટીના સિનિયર લેક્ચરર ડોક્ટર ફાતેમેહ મોહેમાની કહે છે કે આ નાના કણો શ્વાસ દ્વારા નાક અને શ્વાસ નળીથી થઈને ફેફસા સુધી પહોંચી જાય છે અને જો તે વધારે પડતા નાના હોય તો આપણા શરીરની જે કુદરતી સુરક્ષા પ્રણાલી છે તેને પર પાર કરીને અંદર ઉતરી જાય છે.
Tiny particles, when we inhale them, they can go inside through our nose, go inside our breathing tubes, and they can go deep. The smaller and the tinier they are, the deeper they can go and penetrate inside the breathing tubes and into the lung. And if they're very, very tiny, they may even pass those defense barrier that our body has in order to defend against these external insults.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને WHO લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી રહ્યું છે. ખાસ કરીને જેમને આ ધુમાડાથી વધુ જોખમ છે તેમને વિશેષ કાળજી લેવા જણાવાયું છે. પર્યાવરણમાં રહેલા પ્રદૂષકો વિશે અભ્યાસ કરતા લીડ્સ યુનિવર્સિટીના એટમોસ્ફેરિકલ સાયન્ટિસ્ટ ડોક્ટર રિચર્ડ પોપ આ અંગે વધુ સ્પષ્ટતા કરી રહ્યા છે કે શહેરી અને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં હવામાં રહેલા આ પ્રદૂષકો લોકોના શ્વાસમાં જાય છે, જેના કારણે લોકોને તાત્કાલિક તકલીફોની સાથે સાથે સ્વાસ્થ્ય પર પણ લાંબા ગાળાના જોખમો ઉભા થાય છે.
We have these air pollutants such as ozone, nitrogen dioxide and particulate matter. So these are very tiny little aerosols in the atmosphere. And when you've got large urban areas, you know, kind of highly populated in density, these pollutants can then get kind of breathing in by the local population and can cause quite severe kind of short-term episodic instances and kind of risk of pollutants and health impacts.
Dr. Richard Pop જણાવે છે કે માત્ર આગ જ વધુ વિકરાળ નથી બની રહી પણ તેનાથી ફેલાતું પ્રદૂષણ સેંકડો માઇલ દૂર આવેલા પડોશી દેશો સુધી છવાઈ જાય છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ જ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી જ્યારે કેનેડાની સરહદ પાર કરીને આવેલો ધુમાડો દક્ષિણ તરફ અમેરિકા સુધી પહોંચી ગયો હતો. દાવાનળના ધુમાડામાં રહેલા મોટા કણો તો આગની આસપાસ જ જમીન પર પડી જાય છે, પણ સૌથી અતિ સૂક્ષ્મ કણો જેને વૈજ્ઞાનિકો સૌથી વધુ નુકસાનકારક માને છે તે હજારો કિલોમીટર સુધી દૂર પહોંચી જાય છે. ડોક્ટર પોપ ઉમેરે છે કે દર વર્ષે ફેલાતો આ ધુમાડો હવે નિયમિત બની ગયો છે. તેનાથી હૃદય અને શ્વાસની ગંભીર બીમારીઓ વધી રહી છે અને માત્ર ધુમાડાના કારણે જ દર વર્ષે લોકો અકાળે જીવ ગુમાવી રહ્યા છે.
Every fire season you're getting massive burns, massive smoke plumes. I mean, if we look at Canada, for instance, we've had these massive fires in British Columbia and we've seen these really big smoke plumes coming across New York. And these are becoming, you know, annually, not just kind of like every 5-10 years episodic events. It's really frequent, intense smoke haze and horrible pollutants. So the long-term effects can affect things like your respiratory illnesses and function, your cardiovascular impacts. And this can turn to quite, you know, have substantial impacts on mortality and morbidity. So, you know, from fires alone, you can get tens of thousands of premature deaths per year from exposure to these events.
એક વૈશ્વિક અભ્યાસ મુજબ દાવાનળના ધુમાડાના કણોના કારણે દર વર્ષે આશરે 6.5 લાખથી વધુ લોકો અકાળે જીવ ગુમાવે છે, જેમાં લગભગ 39% જેટલા 5 વર્ષથી નાના બાળકોનો સમાવેશ થાય છે. આ આંકડાઓ આપણને પરિસ્થિતિ પ્રત્યે વધુ જાગૃત થવાની જરૂરિયાત દર્શાવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO જણાવે છે કે બદલાતી આબોહવાને ધ્યાનમાં રાખીને આપણે આવી સ્થિતિઓ સામે અગાઉથી જ તૈયાર રહેવું પડશે. દરેક દેશે પોતાના નાગરિકોની સુરક્ષા માટે કટોકટીના આયોજનો અને માર્ગદર્શિકાઓ બનાવવી જરૂરી છે. ડોક્ટર પોપ સ્પષ્ટ જણાવે છે કે જો આવી ઘટનાઓ વારંવાર બને તો તે સ્વાસ્થ્ય માટે ચિંતાજનક છે. અસ્થમાના દર્દીઓ માટે શ્વાસની તકલીફ વધી જાય છે અને પરિણામે હોસ્પિટલમાં દાખલ થતા લોકોનો આંકડો ઝડપથી ઊંચો થઈ જાય છે.
So short-term impacts from fires can be really detrimental to human health, especially if they're becoming more frequent. But generally, things like people with asthma, that will kind of trigger or exacerbate the problem. It can also cause coughing, wheezing, and you see a large increase in people going to hospital and hospital admissions.
ઓસ્ટ્રેલિયાના 2019-20ના બ્લેક સમર દાવાનળ વખતે ધુમાડાને કારણે અંદાજે 470 વધારાના અકાળ મૃત્યુ નોંધાયા હતા. અને દેશની આશરે 80% વસ્તી આ ધુમાડાની અસરોથી પ્રભાવિત થઈ હતી. તે સમયે હૃદય અને શ્વાસ સંબંધી ગંભીર તકલીફોના કારણે હજારો લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આ ધુમાડાથી સ્વાસ્થ્ય ક્ષેત્રે થયેલું આર્થિક નુકસાન આશરે 1.95 અબજ ઓસ્ટ્રેલિયન ડોલર જેટલું અંદાજવામાં આવ્યું હતું. રોયલ ઓસ્ટ્રેલેશિયન કોલેજ ઓફ ફિઝિશિયન અને ઓસ્ટ્રેલેશિયન કોલેજ ઓફ ઇમરજન્સી મેડિસિન સહિત 22 જેટલી જાણીતી સ્વાસ્થ્ય સંસ્થાઓએ એક સંયુક્ત નિવેદન બહાર પાડીને ચેતવણી આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે હવામાનમાં આવી રહેલા બદલાવને કારણે આવી કુદરતી આપત્તિઓ વધુ ગંભીર બની રહી છે અને ભવિષ્યમાં દાવાનળથી ફેલાતું હવાનું પ્રદૂષણ વધુ વારંવાર જોવા મળશે, જેના માટે આપણે સ્વાસ્થ્ય સ્તરે પૂર્વ તૈયારી રાખવી ખૂબ જ જરૂરી છે. SBS ન્યૂઝ માટે એલન લી દ્વારા રજૂ કરવામાં આવેલ આ અહેવાલ SBS ગુજરાતી પર આપે સાંભળ્યો અંજલિ ગજ્જર પાસેથી.
ઓનલાઈન અને સોશિયલ મીડિયા પર વધુ માહિતી મેળવવા sbs.com.au/ગુજરાતી ની મુલાકાત લો અથવા SBS ગુજરાતી ને ફેસબુક પર ફોલો કરો.
મિત્રો, કાર્યક્રમના પહેલા ભાગમાં આપણે ઓસ્ટ્રેલિયાના સમાચાર મેળવ્યા અને ત્યારબાદ જાણ્યું દાવાનળની આગનો ધુમાડો કેવી રીતે આરોગ્યલક્ષી જોખમ ઉભું કરી શકે છે. મિત્રો, હવે કાર્યક્રમમાં આગળ વધીએ અને મેળવી લઈએ ભારતના સમાચાર. પ્રસ્તુત કરે છે બવેનભાઈ કચ્છી.
નમસ્કાર શ્રોતા મિત્રો, 6 ઓગસ્ટ ગુરુવારની રાત્રિ સુધીના ભારતના મુખ્ય સમાચાર પર નજર નાખીએ. નીટ પરીક્ષાના પેપર લીક સામે દિલ્હીના જંતર મંતર વિસ્તારમાં આંદોલન ચાલ્યું, તેમાં યુવાઓ અને પોલીસ વચ્ચેના ઘર્ષણ બાદ પરિસ્થિતિ ગંભીર બની હતી ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા વિદ્યાર્થીઓને સંબોધન કરતો વિડીયો ગત 23 જુલાઈએ ફેસબુક પર મૂકવામાં આવ્યો હતો, પણ તેને થોડા સમય બાદ જ ફેસબુકની માલિક કંપની મેટા દ્વારા હટાવી દેવામાં આવ્યો હતો. આ પછી કેન્દ્ર સરકારે મેટા કંપનીને 3 દિવસમાં માફી માંગવાનું જણાવી ચેતવણી આપી હતી. ભારત સરકારનું આવું કડક વલણ જોઈને મેટા કંપનીના વૈશ્વિક બાબતોના વડા જોએલ ડેવિડ કપલાન અને તેની ટીમે કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવ જોડે મુલાકાત ગોઠવી હતી અને મોદીનો વિડીયો હટાવવા બદલ માફી માંગી હતી. આ સાથે જ ભારતમાં બાળ જાતીય શોષણની સામગ્રી પોસ્ટ કરવા બદલ કંપનીને મોટી રકમ મળી હતી, તે કબૂલાત કરવા સાથે પણ કંપની તરફથી ડેવિડ કપલાને માફી માંગી ફરી આવી હરકત નહીં થાય તેની ખાતરી આપી હતી. કેન્દ્ર સરકારે મેટાના અધિકારીને જણાવ્યું હતું કે તમામ પોસ્ટનું અલ્ગોરિધમ કંપનીના હાથમાં જ હોય છે, તેથી કંપની એમ ન કહી શકે કે તે માત્ર થર્ડ પાર્ટી સામગ્રીને શેર કરે છે. કેન્દ્ર સરકાર તરફથી હજુ કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું કે તેઓ આવી માફીથી સંતુષ્ટ છે કે કેમ. તહેલકા મેગેઝિનના ભૂતપૂર્વ એડિટર ઇન ચીફ તરુણ તેજપાલને 2013ના દુષ્કર્મ કેસમાં બોમ્બે હાઈકોર્ટે 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. હાઈકોર્ટના આ ચુકાદા બાદ તરુણ તેજપાલે દાવો કર્યો છે કે તેઓ છેલ્લા 13 વર્ષથી તેમની પત્રકારત્વની કામગીરીના કારણે રાજકીય શિકાર બની રહ્યા છે. ચુકાદો આવ્યા બાદ પત્રકારો સાથે વાતચીતમાં તેજપાલે જણાવ્યું હતું કે તેઓ બોમ્બે હાઈકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. તેમને પૂરો વિશ્વાસ છે કે આખરે સત્ય સામે આવશે. નીચલી અદાલતમાં ટ્રાયલ કોર્ટમાં 7 વર્ષ સુધી કેસ લડ્યા પછી તરુણ તેજપાલને 2021માં પુરાવાના અભાવે નિર્દોષ છોડવામાં આવ્યા હતા, પણ આ ચુકાદાને ગોવા સરકાર દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, જેના ચુકાદામાં 10 વર્ષની જેલની સજા ફરમાવવામાં આવી છે. કેસની વિગત જોઈએ તો નવેમ્બર 2013માં ગોવામાં યોજાયેલા થિંક ફેસ્ટ કાર્યક્રમ દરમિયાન એક હોટલની લિફ્ટમાં પોતાની જુનિયર મહિલા સહકર્મી પર યૌન શોષણ કરવાનો તરુણ તેજપાલ પર આક્ષેપ હતો. સંસદમાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે, જો કે હજુ સુધી સરકાર સીમાંકન અને મહિલા અનામત બિલને પસાર નથી કરી શકી. સરકાર વિપક્ષને આ માટે મનાવવા માટે ફરી પ્રયાસો કરી રહી છે. આ મુદ્દે કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે 2 વખત મુલાકાત કરી આ મુદ્દે ચર્ચાનો પ્રયાસ કર્યો હતો, જો કે રાહુલ ગાંધીએ ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધનના તમામ સાંસદો સાથે તે વાતચીત કરશે અને પછી જ તેઓનો નિર્ણય આખરી જણાવશે. મહિલાઓને 33% અનામત ઉપરાંત લોકસભાની બેઠકો વધારીને 816 કરવા માટેના સીમાંકન બિલને લઈને 4 મહિના પહેલા પણ સરકાર દ્વારા પ્રયાસો થયા હતા, જો કે તે નિષ્ફળ રહેતા હવે ફરી પ્રયાસો શરૂ કર્યા છે. વિપક્ષ નવા સીમાંકન સામે વિરોધ કરી રહ્યું છે. એવી ચર્ચા છે કે કેન્દ્ર સરકાર સીમાંકન બિલ પર ચર્ચા માટે વિશેષ સત્ર બોલાવી શકે છે. સંસદનું હાલનું ચોમાસુ સત્ર 13 ઓગસ્ટે પૂરું થશે, પરંતુ ત્યારબાદ તેને સત્તાવાર રીતે સ્થગિત કરવામાં આવશે નહીં. આ પાછળનો હેતુ એ છે કે જો જરૂર પડે તો તરત જ સંસદનું વિશેષ સત્ર બોલાવી શકાય. જો કે સરકાર આ યોજના પર આગળ વધી રહી છે તેવું હજુ સુધી ચોક્કસપણે કહી શકાય તેમ નથી. ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત કેટલાક રાજ્યોમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે તમામ રાજકીય પક્ષોએ યુવા મતદારો, ખાસ કરીને જેન ઝી એટલે કે નવી પેઢીના યુવાનોને પોતાની તરફ આકર્ષવા માટે સોશિયલ મીડિયા પર સક્રિયતા વધારી દીધી છે. દિલ્હીના જંતર મંતર પર વિદ્યાર્થીઓના વિરોધ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્સ્ટાગ્રામ રીલ્સ દ્વારા યુવાનો સાથે સંવાદ સાધવાનો પ્રયાસ કર્યો હતો. હવે મોદી અવારનવાર ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર જોવા મળશે તેમ જણાય છે. તેના જવાબરૂપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ જેન ઝી સુધી પહોંચવા ઇન્સ્ટાગ્રામ પર આસ્ક મી એનીથિંગ સત્ર શરૂ કર્યું છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરતા લખ્યું હતું કે વિદ્યાર્થીઓ અને જેન ઝી, હું તમારી વાત સાંભળવા માટે અહીં ઉપસ્થિત છું. તમે ઇન્સ્ટાગ્રામ પર મને કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો અને હું શક્ય તેટલા વધુ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરીશ. આ સાથે જ તેમણે એક ખાસ લિંક પણ શેર કરી છે, જેના દ્વારા યુવાનો પોતાના પ્રશ્નો સીધા જ મોકલી શકશે. દેશમાં થર્ડ પાર્ટી વીમા વગર રસ્તા પર દોડતા વાહનો સામે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. અદાલતે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો છે કે જે વાહનો પાસે થર્ડ પાર્ટી વીમો ન હોય તેમને પેટ્રોલ પંપ પર ઇંધણ આપવામાં નહીં આવે તેવો કાયદો બનાવવામાં આવે. કોર્ટે નોંધ્યું હતું કે દેશમાં મોટી સંખ્યામાં વાહનો વીમા વિના ચાલી રહ્યા છે, જેના કારણે સડક અકસ્માતનો ભોગ બનનારા લોકોને સમયસર વળતર મળતું નથી. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં સંસદની નાણાં સંબંધિત સ્થાયી સમિતિના રિપોર્ટનો હવાલો આપ્યો છે. આ અહેવાલ મુજબ દેશમાં કુલ નોંધાયેલા 30.48 કરોડ વાહનોમાંથી લગભગ 56% એટલે કે આશરે 16.54 કરોડ વાહનો વીમા વગર ચાલી રહ્યા છે. મોટર વાહન અધિનિયમની કલમ 146 હેઠળ દરેક વાહન માટે થર્ડ પાર્ટી વીમો ફરજિયાત છે, પરંતુ યોગ્ય રીતે તેનું પાલન થઈ રહ્યું નથી. આવા વાહનો ઓળખવા, નંબર પ્લેટ પરથી કેમેરા વડે વીમો લીધો છે કે નહીં તે જાણવા ડિજિટલ ટેકનોલોજી વિકસાવી શકાય તેમ પણ કોર્ટે સૂચન કર્યું હતું. આ ઉપરાંત કોર્ટે નેશનલ હાઈવે પર અકસ્માતો અને ટોલ પ્લાઝા પર લાગતી લાંબી લાઇનોની સમસ્યાને ધ્યાનમાં રાખીને કારને રોક્યા વિના ઓટોમેટિક સિસ્ટમથી ઓળખ કરીને ટેક્સ વસૂલવા માટે પાઇલોટ પ્રોજેક્ટ શરૂ કરવા સરકારને તાકીદ કરી છે. ANPR કેમેરાને ઇન્સ્યોરન્સ ઇન્ફોર્મેશન બ્યુરો અને વાહન પોર્ટલના ડેટા સાથે જોડીને વીમા વગરના વાહનો પર ઓટોમેટિક ઈ ચલાન ઇસ્યુ કરવાની વ્યવસ્થા આમાં સામેલ કરી શકાય. આ પ્રસ્તાવ સામે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે પણ કોઈ વાંધો ઉઠાવ્યો નથી.
હવે મેળવી લઈએ ભારતના કેટલાક વધુ સમાચાર ભવનભાઈ કચ્છી પાસેથી.
જમ્મુ કાશ્મીર પોતાની મનમોહક ખીણો અને સુંદરતા માટે વિશ્વભરમાં ખાસ ઓળખ ધરાવે છે. આ જ સુંદરતા પ્રવાસીઓને અહીં આવવા માટે પ્રેરિત કરે છે. પરંતુ કેન્દ્રશાસિત પ્રદેશ છેલ્લા 3 દાયકાથી વધુ સમયથી આતંકવાદી પ્રવૃત્તિઓથી પણ પીડિત રહ્યો છે. જો કે પરિસ્થિતિમાં સુધારો થઈ રહ્યો હતો અને પ્રવાસીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી હતી, પરંતુ ગયા વર્ષે પહેલગામ આતંકવાદી હુમલાના કારણે સ્થિતિ બગડી ગઈ અને પ્રવાસીઓ ફરી એકવાર જમ્મુ કાશ્મીર આવવાનું ટાળી રહ્યા છે. કેન્દ્ર સરકારે લોકસભામાં પૂછાયેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું કે જમ્મુ કાશ્મીરમાં 2024ની તુલનામાં ગયા વર્ષે 2025માં પ્રવાસીઓની સંખ્યામાં 23% જેટલો ઘટાડો નોંધાયો છે, જે નોંધપાત્ર કહી શકાય. જ્યારે 44%થી વધુ વિદેશી પ્રવાસીઓ ઓછા થયા છે. પ્રવાસીઓનું આ ઓછું થવું એ ખરેખર ચિંતાજનક છે. વર્ષ 2024માં દેશી અને વિદેશી બંને પ્રવાસીઓની સંખ્યામાં 11.29% વધારા સાથે 2.30 કરોડથી વધુ નોંધાયા હતા, જ્યારે 18.18% વધારા સાથે 65,000થી વધુ વિદેશી પ્રવાસીઓએ કાશ્મીરની સુંદરતા માણી હતી. પ્રવાસીઓની વધતી સંખ્યા 2025માં આવીને અટકી ગઈ અને તેની પાછળનું મોટું કારણ પહેલગામ હુમલો રહ્યો. કારણ કે આ ભયાનક હુમલા પછી દેશી પ્રવાસીઓની સાથે વિદેશી પ્રવાસીઓ પણ તેનાથી અંતર જાળવવા લાગ્યા. આ કારણે દેશી પ્રવાસીઓની સંખ્યામાં લગભગ 23% ઘટાડો થયો અને તે 2.30 કરોડથી ઘટીને 1.77 કરોડ થઈ ગઈ છે, જ્યારે વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. 44.62%થી વધુનો ઘટાડો થયો અને 65,000થી ઘટીને આ સંખ્યા 46,000 પર આવી ગઈ છે. આગામી સિઝન માટે પણ પ્રવાસન સંચાલકો પાસે ખાસ કોઈ ઉત્સાહજનક બુકિંગ જણાતું નથી. ગ્લાસ્કો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના 39માંથી 11 મેડલ હરિયાણાના એથ્લેટિક્સે અપાવ્યા છે. આ કારણે કોંગ્રેસના સાંસદ દીપેન્દ્રસિંહ હુડાએ માંગ કરી છે કે 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની કે સહયજમાની હરિયાણાને મળવી જોઈએ. નોંધપાત્ર છે કે 2030માં કોમનવેલ્થ ગેમ્સને શતાબ્દી પૂર્ણ થવા જઈ રહી છે, ત્યારે ગેમ્સની યજમાન અમદાવાદને સોંપવામાં આવી છે. ગ્લાસ્કોના સમાપન સમારંભમાં કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને બેટન ભારતીય ટીમને સોંપી દેવામાં આવી હતી. કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર હુડાએ કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી કે દેશની રમત જગતની વૈશ્વિક સિદ્ધિઓમાં હરિયાણાનું પ્રદાન વિશિષ્ટ અને પ્રભાવશાળી રહ્યું છે, ત્યારે કેન્દ્ર સરકારે 2030ની કોમનવેલ્થ ગેમ્સના યજમાન કે સહયજમાન તરીકે હરિયાણાના નામ પર પણ વિચારણા કરવી જોઈએ. હુડાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં ગ્લાસ્કો ગેમ્સમાં ભારતના મેડલને રાજ્યવાર રજૂ કર્યા હતા, જેમાં હરિયાણા 11 મેડલ સાથે પ્રથમ હતું, જ્યારે ગુજરાતના એથ્લીટ એક પણ મેડલ જીતી શક્યા ન હતા તેમ દર્શાવ્યું હતું. દીપેન્દર હુડાની સાથે કોંગ્રેસના સાંસદો જયપ્રકાશ એમપી, વરુણ મોલાના અને સતપાલ બ્રહ્મચારી દેખાવમાં જોડાયા હતા. હુડાએ કહ્યું કે છેલ્લા 15-20 વર્ષમાં પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સમાં ભારતના મેડલની કુલ સંખ્યામાં 70-80 મેડલ્સ તો હરિયાણાના એથ્લીટ્સનો હોય છે. સ્પોર્ટ્સની માળખાગત સુવિધાના વિકાસ માટે જો લાખો કરોડોનું ફંડ ખર્ચવાનું હોય તો તેના માટે હરિયાણાને પસંદ કરવું જોઈએ, કારણ કે હરિયાણાના ખેલાડીઓ તેના માટે હકદાર છે. જો કે ગત વર્ષ નવેમ્બરમાં જ અમદાવાદમાં 2030ના કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થશે તે નક્કી થઈ ગયું હતું. તો આ હતા ભારતના કેટલાક મુખ્ય સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
મિત્રો, આ વર્ષે આ સેન્સસમાં આપણું નામ, અંગ્રેજી બોલવાની આપણી ક્ષમતા જેવા 20 સંબંધી પ્રશ્નો ઉભા થયા છે. તો શું તમને એવું લાગે છે કે આનાથી કોઈ વિઝા સંબંધિત પ્રશ્નો ઉભા થશે? તો એનો જવાબ છે ના. અને આ હું નહીં પણ સેન્સસના રાષ્ટ્રીય પ્રવક્તા એમિલી વોલ્ટર જણાવી રહ્યા છે. ચાલો મેળવીએ માહિતી વિગતે આ અહેવાલમાં.
અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર SBS સાઉથ એશિયન પર. આ છે SBS ગુજરાતી.
ઓસ્ટ્રેલિયામાં યોજાનારી વસ્તી ગણતરી એટલે કે સેન્સસ નજીક છે. હવે લોકોમાં, ખાસ કરીને નવા આવેલા પ્રવાસી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં પ્રાઇવસી, વિઝા અને વ્યક્તિગત સુરક્ષાને લઈને ચિંતા પ્રવર્તી રહી છે. સેન્સસના સત્તાવાર રાષ્ટ્રીય પ્રવક્તા એમિલી વોલ્ટરે આ તમામ ભય અને મૂંઝવણોને દૂર કરીને સ્પષ્ટતા કરી છે કે શા માટે સેન્સસનો એક એક ડેટા દેશના અને આપણા સ્થાનિક સમુદાયના ભવિષ્ય માટે અત્યંત મહત્વનો છે. વિગતે જાણીએ આ અહેવાલમાં. મિત્રો, ઓસ્ટ્રેલિયામાં દર 5 વર્ષે યોજાનારી વસ્તી ગણતરી એ દેશનું સૌથી મોટું ડેટા અભિયાન છે. ઘણા લોકો વિચારે છે કે આ ડેટાથી સ્થાનિક સ્તરે શું ફરક પડશે. સેન્સસ પ્રવક્તા એમિલી વોલ્ટરે SBS એક્ઝામિનને આપેલી મુલાકાતમાં જણાવ્યું કે કેવી રીતે આ ડેટા રોડ રસ્તાથી લઈને સ્ટ્રીટ સાઇડ મેડિક્સ જેવી તબીબી સેવાઓ નક્કી કરવામાં પણ મદદ કરે છે.
Yeah, the census is Australia's largest collection of data across the country. So every person in the country on census night needs to be included. And it's a really important collection because it provides a picture through the questions that it asks. It provides a picture of the country, not only economically, but socially and culturally as well. And when we get that data every 5 years, it enables us to see how we're changing over time, but also enables that planning. So really informs what we need right now and what we can anticipate we're going to need into the future.
જ્યારે આ ડેટા માત્ર આંકડા તરીકે જાહેર થવાનો હોય તો પછી સેન્સસ ફોર્મમાં લોકોના નામ, સરનામા જેવી વિગતો શા માટે માંગવામાં આવે છે? એમિલી વોલ્ટરે આ માટેનું વૈજ્ઞાનિક કારણ પણ SBS એક્ઝામિન સાથેની વાતમાં સ્પષ્ટ કર્યું.
Yeah, really good question because it's not obvious, and I think the reason that we collect names and addresses is to improve the accuracy of how we report the statistics, so how we can compile that data and then report on them. So you can imagine when you're filling in a form that, and particularly, you know, on the household form, you have up to 6 people that you can put on one form. Keeping track of who people are is really important, like who am I filling in the information for? So the names are really important for ensuring that people are accurate in the way that they're reporting the information for each person. But it also helps us compile the information. So when we bring the data together, we're able to form relationships between each other. The way people have identified their relationship to each other helps us then identify what type of family they are. And so in the final data that we release, we can then report on different types of families. And so that's a really important feature of being able to accurately and wholly report on the data. It's really important that people understand that those names and addresses are removed from their characteristics, so the information that they provide, very early in the process. So we don't ever keep those names and addresses with the characteristics information, and they're separated from it quite early, and we never reattach them. They're just there to help us produce really accurate and worthy statistics.
પરંતુ અસ્થાયી વિઝા ધારકો કે વિદ્યાર્થીઓમાં હજુ પણ ડર છે કે જો તેઓ ફોર્મમાં લખશે કે તેમને અંગ્રેજી નથી આવડતું તો શું ઇમિગ્રેશન વિભાગ તેમના વિઝા રદ કરશે? એમિલી વોલ્ટરે SBS એક્ઝામિનને જણાવ્યું કે આ ભય પણ સંપૂર્ણપણે પાયાવિહોણો છે.
I'll go back to, you know, what I said before. We do collect names and addresses, but it's collected to help us process the data and compile the data in the most accurate way possible, but we never keep those names and addresses associated with that data. So the other really important part to this is that under the Privacy Act and the secrecy provisions of the Census and Statistics Act, we're never allowed to release information in a way that's likely to identify an individual or a household, and that includes to other government agencies. Like, it's across the board. It gets held at the ABS as it is and never released to any other government department, including the immigration department. So people can't be identified that way for that purpose. And what I would also sort of reiterate here is every individual's response is really important, because who everyone is really important to understanding our community and how to support it the best.
ભાષા અને બોલીઓને લઈને લોકોમાં ઘણી દ્વિધા હોય છે. ખાસ કરીને હઝારગી જેવી લઘુમતી ભાષાઓની સત્તાવાર ગણતરી અને જૂન 2027માં જાહેર થનારા રિપોર્ટ અંગે પ્રવક્તાએ મહત્વની માહિતી આપી.
It is, yeah. So I think I'd encourage people, if they're interested in understanding the languages that we have in our classification, to get onto the ABS website and they can search for the Australian Standard Classification of Languages. And through that, you can see all the languages that are recognised. And Hazagi has also been recognised across time. So I think the spelling has changed slightly between 2021 census and this census. I think it's an H has been dropped, but it's the language is there, and absolutely it will be coded and recognised in the data.
ઘણીવાર લોકો પોતાના પરિવારથી અલગ રહીને અંગત રીતે ફોર્મ ભરવા માંગતા હોય છે, ધર્મ અને જાતિ જેવા સંવેદનશીલ પ્રશ્નો ટાળવા માંગતા હોય છે. આવી સ્થિતિમાં સેન્સસ વિભાગ દ્વારા કઈ વિશેષ સવલતો આપવામાં આવી છે તે પણ તેમણે સમજાવ્યું.
Everyone has the opportunity to fill in their census form privately if they want to. So even though a household gets information on how to fill in the form, so it might be online or they can request a paper form, every person can privately request their own either online login details or private personal form to be delivered in paper form. And then they can return their information separately and privately, and they don't need to let the household know that they've done that, so that their information will be prioritised over the information provided through the household. Additionally, I think the census is about each of us individually. So when we think about that sort of concern about, you know, being targeted and not being comfortable, particularly for the religion question and also the gender and sexual orientation questions, there is a prefer not to answer category, so people can choose that. I would say that individual data is so important for that understanding of our cultural makeup. In the 2021 census, we for the first time, the number of people either born overseas or who had a parent born overseas was greater than 50% of the country. And so it's really important that we understand how our cultural makeup is changing, and everyone's individual responses contributes to that.
તો મિત્રો, આગામી સેન્સસમાં તમારી માહિતી સંપૂર્ણપણે ગોપનીય કાયદાકીય રીતે સુરક્ષિત છે. કોઈ પણ ડર વગર આત્મવિશ્વાસપૂર્વક તેમાં ભાગ લો અને ઓસ્ટ્રેલિયામાં તમારા સમુદાયને મજબૂત બનાવો. ઓલિવિયા દી આયોરિયોનો SBS એક્ઝામિન માટેનો આ અહેવાલ આપે સાંભળ્યો સુષેણ દેસાઈ પાસેથી SBS ગુજરાતી પર.
મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
મિત્રો, હવે મેળવીએ ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડનો સેન્સસની સમજૂતી અંગેનો એક અહેવાલ સંતોષભાઈ પટેલ પાસેથી.
મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
2026ની વસ્તી ગણતરી 11 ઓગસ્ટ મંગળવારના રોજ થશે. ઓસ્ટ્રેલિયામાં રહેતા દરેક વ્યક્તિની ગણતરી કરવી આવશ્યક છે. એકત્રિત કરવામાં આવેલી માહિતી એ સમજવામાં મદદ કરે છે કે લોકો ક્યાં રહે છે, તેઓ ઘરમાં કઈ ભાષાઓ બોલે છે, કયા સહાયક સમુદાયોની જરૂર છે અને ઓસ્ટ્રેલિયા કેવી રીતે બદલાઈ રહ્યું છે. વસ્તી ગણતરીમાં ભાગ લેવાથી તમારા સમુદાય અને સંસ્કૃતિનો સમાવેશ થાય છે તેની ખાતરી કરવામાં મદદ મળે છે. વસ્તી ગણતરી પૂર્ણ કરવા અને તમારી તેમજ તમારા ઘરના દરેક વ્યક્તિની ગણતરી થાય તેની ખાતરી કરવા માટે તમારે જે વિગતો જાણવાની જરૂર છે તેના વિશે આજના આ અહેવાલમાં વિગતે ચર્ચા કરીશું. દર 5 વર્ષે ABS એટલે કે ઓસ્ટ્રેલિયન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ ઓસ્ટ્રેલિયામાં દરેક વ્યક્તિ અને ઘરની ગણતરી કરે છે, જેને વસ્તી ગણતરી અને રહેઠાણની વસ્તી ગણતરી અથવા તો ફક્ત વસ્તી ગણતરી પણ કહી શકાય છે. વસ્તી ગણતરી ફક્ત કેટલા લોકો ઓસ્ટ્રેલિયામાં રહે છે અથવા મુલાકાત લઈ રહ્યા છે ફક્ત તેની ગણતરી કરવા વિશે નથી. ABS વસ્તી ગણતરીના રાષ્ટ્રીય પ્રવક્તા એમિલી વોલ્ટર કહે છે કે 2026ની વસ્તી ગણતરી ઓસ્ટ્રેલિયાના ભવિષ્ય માટે આયોજન કરવામાં મદદ કરવા માટે લોકો અને તેમના સમુદાયો વિશે મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરે છે. તેઓ વધુમાં સમજાવે છે કે વસ્તી ગણતરી ઓસ્ટ્રેલિયાનો કોણ છે અને સમય જતાં દેશ કેવી રીતે બદલાઈ રહ્યો છે તેનું મૂલ્યવાન ચિત્ર પૂરું પાડે છે.
The census is the largest data collection in Australia and provides some of the country's most valuable statistics. It's a snapshot of who we are and shows how we're changing over time. The census asks questions about health, education, cultural background, employment, things like that, which all provide a rich picture of the economic, social and cultural makeup of Australia.
વસ્તી ગણતરીના આંકડા સરકારો અને સંસ્થાઓને શાળાઓ, આરોગ્ય સંભાળ, જાહેર પરિવહન, ભાષા સહાય અને સમુદાય કાર્યક્રમો જેવી મહત્વપૂર્ણ સેવાઓનું આયોજન કરવામાં મદદ કરે છે. એટલા માટે જ ઓસ્ટ્રેલિયામાં દરેક વ્યક્તિની ગણતરી વસ્તી ગણતરીના દિવસે થવી જરૂરી છે, જેમાં બાળકો, મુલાકાતીઓ, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને દરેક વિઝા ધારકોનો સમાવેશ થાય છે.
The census is compulsory, and that means that every household and every person in Australia on census night must be included, and that includes international students, visitors, visa holders, and babies. Some people miss babies on their census form.
ABS વસ્તી ગણતરીના રાષ્ટ્રીય પ્રવક્તા એમિલી વોલ્ટર કહે છે કે 11 ઓગસ્ટ વસ્તી ગણતરીના દિવસે તમારા ઘરમાં રહેનાર દરેક વ્યક્તિનો વસ્તી ગણતરીમાં સમાવેશ થવો જોઈએ, પછી ભલે તેઓ ઓસ્ટ્રેલિયન નાગરિક કે કાયમી નિવાસી ન હોય. તેઓ વધુમાં જણાવે છે કે વસ્તી ગણતરીમાં લોકોની પૃષ્ઠભૂમિ અને જીવન વિશેના વિવિધ પ્રશ્નો પણ પૂછવામાં આવે છે.
The census asks the questions about health, education, employment, and a whole suite of questions that together paint a broad picture about a person's background. So questions like whether a person is of Aboriginal and Torres Strait Islander origin, language spoken at home, country of birth and country of birth of parents, ancestry, religion, year of arrival, those kinds of topics.
પ્રવક્તા એમિલી વોલ્ટર કહે છે કે વસ્તી ગણતરીની માહિતી સુરક્ષિત રાખવા માટે સખ્ત નિયમોનું પાલન કરવામાં આવે છે. તેઓ વધુમાં જણાવે છે કે નામ અને સરનામાનો ઉપયોગ ફક્ત દરેકની ગણતરી થાય તે સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવે છે, અને વ્યક્તિગત વિગતો વહેલી તકે દૂર કરવામાં આવે છે કારણ કે માહિતી એવી રીતે શેર કરી શકાતી નથી કે જેના કારણે કોઈપણ વ્યક્તિની ઓળખ કરી શકાય.
We collect names and we do collect addresses, and the purpose of that is to make sure that we've reached everyone. The names and addresses are removed quite early in our processing, and that we are actually legally not allowed to share census data with anyone, any government agency or otherwise, in a manner that's likely to identify anyone.
ઓળખ ન કરાયેલ વસ્તી ગણતરીના ડેટાનો ઉપયોગ સમુદાય, જૂથો, વ્યવસાયો અને સરકારો દ્વારા સેવાઓનું આયોજન કરવામાં મદદ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. વેલકમિંગ ઓસ્ટ્રેલિયાના સીઈઓ અલીમ અલી કહે છે કે વસ્તી ગણતરીનો પ્રામાણિકપણે જવાબ આપવો મહત્વપૂર્ણ છે કારણ કે માહિતી સમુદાયોને ઓળખવામાં અને સમર્થન આપવામાં મદદ કરે છે.
Privacy concerns are absolutely valid and real, but it's important to remember that the census doesn't monitor individuals. It recognises groups, it recognises communities, and if you don't record your language, your faith, your culture, you effectively become invisible to the people making funding decisions.
Federation of Ethnic Communities Council of Australia, એટલે કે FECCA ના અધ્યક્ષ પીટર ડુકાસ કહે છે કે વસ્તી ગણતરીમાં લોકો જે માહિતી આપે છે તે સમુદાય, જૂથ, વ્યવસાયો અને સરકારોને સાંસ્કૃતિક અને ભાષાકીય રીતે વૈવિધ્યસભર સમુદાયોની જરૂરિયાતોને સમજવામાં અને યોગ્ય સેવાઓ તેમજ સહાયનું આયોજન કરવામાં મદદ કરે છે.
It is central for coal communities to be able to adequately and accurately reflect their own demographics so the government can appropriately allocate resources and define the kind of resources that get allocated to these communities.
વેલકમિંગ ઓસ્ટ્રેલિયાના સીઈઓ અલીમ અલી કહે છે કે વસ્તી ગણતરીના આંકડા ઓસ્ટ્રેલિયાના સમુદાયોના નકશાની જેમ કાર્ય કરે છે. તેઓ વધુમાં સમજાવે છે કે આ માહિતી સમુદાયની જરૂરિયાતોને ઓળખવામાં મદદ કરે છે, જેમ કે ભાષા સહાય, આરોગ્ય સેવાઓ અને જૂથો માટે સહાય કે કે જે અન્યથા અવગણવામાં પણ આવી શકે છે.
For example, when the data shows a high number of people in a specific location with low English proficiency, that evidence can then be used to support for things like in-language healthcare and translation services at local hospitals. It also helps us identify what we might call hidden communities that are often overlooked in traditional consultations and funding.
FECCA-ના અધ્યક્ષ પીટર ડુકાસ કહે છે કે વસ્તી ગણતરીના સચોટ જવાબો સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે કે સમુદાયોનું આયોજન સેવાઓમાં પ્રતિનિધિત્વ થાય છે. તેઓ સમજાવે છે કે વિવિધ સ્થળાંતરીય સમુદાયોની વિવિધ જરૂરિયાતો હોય છે, જેમાં વૃદ્ધ સહાય, ભાષા સહાય અને વસાહત સેવાઓનો પણ સમાવેશ થાય છે.
There are more recent arrivals and there are earlier arrivals, and those waves of migration have generated different needs. So the census allows government to collect that demographic data and then allocate government resources in terms of the areas where people are living and the needs that they have. For example, the more established communities may have unique needs around support for the elderly, whereas new arrivals could have requirements of language support or even something as basic as settlement and school.
વેલકમિંગ ઓસ્ટ્રેલિયાના સીઈઓ અલીમ અલી કહે છે કે વસ્તી ગણતરી પૂર્ણ કરવામાં લોકોને મદદ કરવા માટે સહાય ઉપલબ્ધ છે, જેમાં અનુવાદિત સંસાધનો, વસ્તી ગણતરી પોપઅપ હબ, ફોન સહાય અને દુભાષીય સેવાઓનો સમાવેશ થાય છે.
So as the census date approaches in August, the Australian Bureau of Statistics will provide flyers, audio guides, video resources in a whole range of languages. You can even visit an official census pop-up hub for in-person help, and there's also phone support via the census contact centre. And if you need an interpreter, you can use the TIS National Service.
ABS Australia Burma, સમુદાય સંગઠનો સાથે મળીને મફત વસ્તી ગણતરી સહાય પૂરી પાડી રહ્યું છે, જેમાં વિવિધ ભાષાઓ અને સ્થળોએ મદદનો સમાવેશ થાય છે. યાદ રાખવા યોગ્ય માહિતી એટલે વસ્તી ગણતરી 11 ઓગસ્ટના રોજ છે અને તેને પૂર્ણ કરવાથી ભવિષ્યમાં સમુદાયો માટે સેવાઓ અને સહાયનું આયોજન કરવામાં મદદ મળે છે. મેલિસા કમ્પેગ્નોની દ્વારા પ્રસ્તુત આ અહેવાલ ઓસ્ટ્રેલિયન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ સાથેની ભાગીદારીમાં તૈયાર કરવામાં આવ્યો હતો. આ સમગ્ર અહેવાલ SBS ગુજરાતી પર તમે સાંભળ્યો સંતોષ પટેલ પાસેથી.
ઓનલાઈન અને સોશિયલ મીડિયા પર વધુ માહિતી મેળવવા sbs.com.au/ગુજરાતીની મુલાકાત લો અથવા SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.
મિત્રો, કાર્યક્રમ હવે એના સમાપન પર છે, તો સાંભળીએ આ એક સુંદર ગીત અને આ સાંભળતા કાર્યક્રમને વિરામ આપીશું. ફરી મળીશું આવતા અઠવાડિયે. ત્યાં સુધી આપ આપનું અને સ્વજનોનું ખૂબ ધ્યાન રાખજો. મોટાને આદર અને નાનાને વહલ સાથે આવજો.
લાઇક, શેર, કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.